ஓம் நமோஸ்து 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 நமோ ஓரியந்தானங் நமோ சிதானங் நமோ ஐரியானங் நமோ வஞ்சானங் நமோ லோயே சுபசாவனங் ஓம் கார்பிந்து சயுக்தம் நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோக்ஷதம் ஜெய்வ ஓம்காராய நமோ நம. மங்களம் பகவான் விரோ மங்களம் கௌதம கணி மங்களம் குந்த குந்தாரியோஜன் தர்மோஸ்து மங்களம் சர்வமங்கள் மங்கள்யம் சர்வ கல்யாணக்காரகம் பிரதானம் சர்வ தர்மணம் ஜெனம் ஜது சாசனம் நம சமை சாராய ஸ்வானுபத்யா சகாஷதே சித் சபாவாய பாவாய சர்வபாவான் தர்ச்சதே.
છતાં એને કહેવામાં આવે ત્યારે વચન થી કહેવાય,
ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર તે જીવ,
તે જીવ.
જો કોઈ બહુ સાધિક અધિક બુદ્ધિમાન હોય તો પણ આમ જ કહેવું પડે.
બસ
આટલું કહેવાનું નામ વ્યવહાર છે.
બસ બોલો, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર, એટલું કહેવાનું નામ વ્યવહાર છે. હા હા, આત્મા રાગ કરે છે એ વ્યવહાર છે, તો અજ્ઞાન છે.
તો અજ્ઞાન છે, કેમ કે એવું તો છે જ નહીં જીવ વસ્તુમાં.
હા, જીવમાં જ રાગ નથી, જીવમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. વ્યવહાર પણ આટલો અદભુત વ્યવહાર, અભેદનો ભેદ
જે છે
અંદર છે એટલું છે.
જ્ઞાન દર્શન ચારિત્ર કા ભેદ ગુણ ભેદ કરના ઓ વ્યવહાર,
વ્યવહાર
એટલો જ વ્યવહાર
છે, એટલો
આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવવો અયુક્ત છે,
વાજબી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ છે, વળી પછી જ્ઞાન દર્શન ચારિત્ર ને ભેદ કેમ કરો છો? અયુક્ત છે, વાજબી નથી.
ત્યાં સમાધાન આમ છે કે વ્યવહાર ને હસ્તાવલંબ છે. હસ્તાવલંબ જેવી રીતે કોઈ નીચે પડેલો હોય તો હાથ પકડીને તેને ઊંચો લીએ છે, તેવી જ રીતે ગુણગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ
છે. આ વ્યવહાર છે, ગુણગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ છે.
તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથન જ્ઞાન નું અંગ છે. જીવનું લક્ષણ ચેતના એટલું કહેતા પૂતગલાદી અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે,
એટલે રાગથી ભિન્ન પડી ગયો,
બરાબર,
અંદરમાં આવી ગયો. એને ભેદ કરતા આટલો લાભ થયો,
આટલો લાભ થયો,
પરથી જુદો પડી ગયો પૂતગલાદીથી બધાથી.
તેથી જ્યારે અનુભવ થાય
ત્યાં સુધી, અનુભવ થાય ત્યાં સુધી આવો વ્યવહાર ગુણગુણીના ભેદ દ્વારા અનુમાન કરીને નિર્ણય કરી શકે છે પોતાનું સ્વરૂપ, અને એ પરથી જુદો પડી જાય.
એટલે વ્યવહાર અસત કલ્પના થી નિવૃત્તિ કરતા હે ઓર પરમાર્થ કો પ્રસિદ્ધ.
હા, એ વાત. બસ
તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણગુણી ભેદરૂપ કથન જ્ઞાન નું અંગ છે. વ્યવહાર ને જેમને હસ્તાવલંબ છે તેઓ કેવા છે? પ્રાગ પદવ્યામ ઇહ નિહિત પદાનમ, ઇહ એટલે વિદ્યમાન એવી છે, પ્રાગ પદવ્યામ એટલે જ્ઞાન ઉપજતા પ્રારંભિક અવસ્થા, તેમાં નિહિત પદાનમ, નિહિત સ્થાપેલ છે પદ સર્વસ્વ જેમણે એવા છે. ભાવાર્થામ છે, જે કોઈ સહજપણે અજ્ઞાની છે.
સહજપણે એટલે સ્વભાવથી જ, એની પર્યાય નો સ્વભાવથી અજ્ઞાની, કોઈ બનાવ્યું નથી, સહજપણે અજ્ઞાની છે. એની પર્યાય ની યોગ્યતાથી અજ્ઞાન રહી ગયું છે એની પર્યાય માં. બસ એ પણ સહસ્થિતિ છે. જ્ઞાન તો સહજ થાય છે, પણ અજ્ઞાન પણ સહજ હોય છે,
નૈસર્ગિક
હોય છે, બરાબર છે. એટલે સહજ
જીવાદી પદાર્થોનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જાણવાના અભિલાષી છે.
કોણ? અજ્ઞાની જીવ.
તેમના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય છે.
આમાં બે પ્રકારના અહેવાલ લીધા, એક ભેદવાર લીધો, એક ઉપયોગ લક્ષણ લીધો. અને અહીંયા દ્રવ્યગુણ કરીએ ત્રણેય લીધું, એટલે પછી સરળ કરતા શું કર્યું? જીવાદી પદાર્થો નું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જાણવાના અભિલાષી છે, એમ વિચાર દ્રષ્ટિ અજ્ઞાની જીવ પ્રથમ પ્રાથમિક ભૂમિકા. ઉપયોગ લક્ષણ પ્રગટ છે ને જીવને, એટલા
જાણવાનું તો એમાં થાય છે
ને. એ જે જ્ઞાન નો ઉઘાડ છે વર્તમાનમાં, એમાં જ આ દ્રવ્ય આ ગુણ ના પર્યાય આ ગુણભેદ એમ બધું એમાં આવે છે ને, એટલે એ ઉપયોગમાં જ બધું કાર્ય થાય છે. કેમ કે ગુણ છે નિષ્ક્રિય છે, ગુણને જાણતો નથી, ગુણને પર્યાય જાણે છે. એટલે પેલામાં મોહ લીધા, દ્રષ્ટિનો વિષયમાં અભેદમાં ભેદ કર્યો, અને પછી આખા જ્ઞેયનો ભેદ કર્યો, તો ચેતના લીધી, બસ એટલું જ છે. એમ રાગ એમાં છે નહીં. પછી કહ્યું દ્રવ્ય ગુણ પર્યાય નો અભિલાષી છે, એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય. દ્રવ્ય આવી ગયું, ગુણ આવી ગયું, પર્યાય ચેતના આવી ગઈ, તને આવી ગયું ને. તેમના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય એટલે વ્યાજબી છે. મને કહ્યું તો અયુક્ત છે, એ વિકલ્પ છે, એમાં વળી ભેદ શું કામ ઉપજાવો? આવ્યું તું તેમાં વિકલ્પ ઉપજાવો અયુક્ત છે. તો કે ના, આ વ્યાજબી છે, યોગ્ય છે, એમ કે છે જ્ઞાન.
અંત તદપી એશ ના કિંચિત, જો કે વ્યવહાર ને સાવલમ છે તો પણ કઈ નથી,
કઈ નથી, કઈ કાઢી નહીં. જ્ઞાન છે, દર્શન છે, કાઢી નાખ્યું. ચેતના છે, પણ
કાઢી નહીં. જ્ઞાન દર્શન ચારિત નથી, આત્મા છે.
આત્મા છે,
ઉપયોગ નથી,
આત્મા છે, બસ કાઢી નાખ્યું. ભાઈ કાઢી નહીં, બહુ સારી કળશ ટીકા, ઘણી ઊંચી છે.
દરેક કલશ માં ધ્યેય પૂર્વક ધ્યેય
છે, કોઈ વખતે ધ્યેય ની પણ જાણતા, કોઈ વખતે ધ્યેય ની પણ જાણતા. સાધના જે રીતે થાય કરને, અને પછી દ્રવ્યગુણ પર્યાયમાં પર્યાય ને સંકેલું, ગુણ ને સંકેલું, એ તો કહીએ છીએ. અંતરલીન કર્યું, દ્રવ્યનું લક્ષ કરી તો પર્યાય લક્ષ છૂટી જશે, કરુણા છે. જ્ઞાનીઓની કરુણા છે કે કોઈ ને કોઈ રીતે આવે, યોગ પામે, પછી બીજું કઈ નથી.
જો કે વ્યવહાર ને અસ્તાવલંબ છે તો પણ કઈ નથી,
કઈ નથી.
નોંધ એટલે જ્ઞાન એટલે સમજ કરતા જૂઠો છે.
ખલાસ અભેદ નું જ્ઞાન લખ્યો
તે જૂઠો છે.
ગુણ ભેદ ને પર્ય ભેદ રિયા
નહીં
એટલે વ્યવહાર જૂઠો છે.
જૂઠો છે.
હા 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 વાહ વાહ. વ્યવહાર નું અસ્તિત્વ ગયું
ગયું. ભેદ જ દેખાતા નથી.
નહીં ભેદ દેખાતા નથી. ભેદ નું જ્ઞાન એમ એવું
ગયું.
અભેદ ની દ્રષ્ટિ ને અભેદ નું જ્ઞાન થઈ ગયું.
બરાબર.
શ્રી સમયસર કૌષ્ટિકા એનો પ્રથમ જીવ નામ મોતિકા કળશ પાંચ પૂરા થયા. છઠ્ઠા કળશો સ્વાધ્યાય ચાલે છે. બોલું સ્પષ્ટ
કરતે નિયતસ્ય શુદ્ધનયતો વ્યાપ્તુર્યદાસ્યાત્મના પૂર્ણ જ્ઞાન ઘનસ્ય દર્શનમિહ દ્રવ્યાંતરેભ્ય પ્રથ સમ્યક દર્શનમેતદેવ નિયમાત્ આત્મા ચ તાવાનયમ્ તન્મુક્ત્વા નવતત્વ સંતતિમિમાં કારણથી નહ એટલે અમને અયમ આ વિદ્યમાન એક શુદ્ધ આત્મા ચેતન પદાર્થ અસ્તુ એટલે કે હો તે કારણથી અમને આ વિદ્યમાન શુદ્ધ ચેતન પદાર્થ હો ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણ તો સહજ જ છે. પરંતુ જીવ મિથ્યાત પરિણામથી ભ્રમિત થયો થકો પોતાના સ્વરૂપને જાણતો નથી. તેથી અજ્ઞાની જ કહેવાય.
જો કેવી સુંદર વાત કરે છે. જીવ વસ્તુ ચેતના લક્ષણ તો
સહજ જ છે.
તો પ્રગટ જ લક્ષણ છે એનું. પરંતુ જીવ મિથ્યાત પરિણામથી પોતાના અજ્ઞાનથી ભ્રમિત થયો તકો પોતાના સ્વરૂપને જાણતો નથી. છે તો ચેતના લક્ષણ પ્રગટ છે અને એમાં જણાય તો રહ્યો છે બધાને.
બરાબર.
પણ આ પોતાના મિથ્યા દર્શનને કારણે એ હું આને જાણનાર ગણાય છે એમ આવતું નથી. ભ્રમિત થઈ ગયો છે. પરને જાણવામાં રોકાઈ ગયો છે. પોતાના સ્વરૂપને જાણતો નથી. તેથી અજ્ઞાની જ કહેવાય. આ સ્વતંત્ર પણ જ્ઞાનનો દોષ. પોતાના સ્વરૂપને જાણતો નથી માટે અજ્ઞાની કહેવાય.
અજ્ઞાની જ કહેવાય. બરાબર. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આજ જીવ પોતાના સ્વરૂપનો અનુભવ શીખાવ
આજ જીવ તેનો તે જીવ
જેવું સ્વરૂપ છે એને જાણવા રૂપે આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આજ જીવ પોતાના સ્વરૂપનો અનુભવ શીખાવ શું કરીને કે ઇમામ નવ તત્વ સંતતિમ મુક્તવા ઇમામ એટલે આગળ કહેવામાં આવનાર નવ તત્વ જીવ જીવ આશ્રવ સંબંધ નિદ્રા મોક્ષ પુણ્ય પાપના સંતતિમ એટલે અનાદિ સંબંધને મુક્ત એટલે છોડીને ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપ પરિણમ્યું છે તે તો વિભાવ પરિણામ પરિણતિ છે, તેથી નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે.
કોઈ નથી લખી વાત, આ પુરુષે લખી. નવ તત્વ રૂપે પરિણમી છે વસ્તુ જીવ દ્રવ્ય અનાદિની, અને એ નવે તત્વ વિભાવ પરિણતિ છે. તેથી નવ તત્વ રૂપ વસ્તુનો એટલે વિભાવ રૂપ પરિણામ થાય છે એવી જે વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. વિભાવને સેવે છે, વિભાવને પોતાનો આત્મા માને છે, એની કરતા ભોગતા બુદ્ધિમાં પડ્યો છે. જીવ દ્રવ્ય નવ તત્વ રૂપ પરિણમું છે તે તો વિભાવ પરિણામ, તેથી નવ તત્વ રૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે સંવર્ણીરા મોક્ષ રૂપે તો સાધક થાય અને પરમાત્મા થાય ત્યારે પરિણમે, પણ એની પહેલા તો પુંજ પાપ આશ્રવ બંધ રૂપે તો પરિણમે, પણ સંસાર અવસ્થામાં અનાદિકાળનો સંવર્ણીરા મોક્ષ રૂપે તો પરિણમો નથી. તો સંસાર અવસ્થામાં અનાદિથી પરિણમે છે એ વિભાવ ભાવ છે, અને એનો અનુભવ તે મિથ્યાત્વ. એટલું બધું લીધો એને મિથ્યા અવસ્થામાં મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચરિત્ર તો છે જ. પુણ્ય પાપ આશ્રવ બંધ રૂપે ચાર તત્વ રૂપે તો પરણમે છે, પણ સંવર નિરા કે મોક્ષ એ રૂપે તો પરિણમતો જ નથી. તો કેમ કહ્યું કે આ નવ તત્વ રૂપે પરિણમે છે અને તે વિભાવ છે? એ તો પ્રશ્ન બધાને થાય. ઈશ્કા જવાબ એ હે ગુરુદેવે એમ ખુલાસો કર્યો હતો, અને આની એ પાસે એમાં પણ ખુલાસો છે. સંવર એટલે અમુક કર્મની પ્રકૃતિ આવતી જ નથી અજ્ઞાનીની, અમુક કર્મની પ્રકૃતિનું આવાગમન થતું નથી, એનું નામ સંવર. એ ઘણી પ્રકૃતિ છે કે જે મિથ્યા દ્રષ્ટિને આવે નહીં અને બંધાય પણ નહીં, જેમ કે તીર્થંકર નામ કરી પ્રકૃતિ આવે પણ
નહીં.
ઈશ્કા નામ સંવર ઘણી એવી પ્રકૃતિ છે, આહારક આહારક છે, મુનિઓને હોય છે, એવી એવી ઘણી પ્રકૃતિઓ છે. આ તો દાખલો, એ બધી પ્રકૃતિ નથી આવતી, અટકે છે. અમુક પ્રકૃતિ અટકે છે ઈશ્કા નામ સંવરે. અને જૂના કર્મ ઉદય માં આવી અને ખરી જાય છે ભગવાન ઈશ્કા નામ નિર્જરા, એ નામ નિર્જરા. જૂના ખરે છે, નવા આવક ઓછી થાય છે, સમય નિર્જરા થઈ ગયો. હવે મોક્ષ એટલે મુકાય છે સમય સમય, કર્મ થી જળ કર્મ થી મુકાય જાય છે,
સમય સમય એટલા ખરે છે,
એટલા ખરે છે મુકાય છે ને, એ અપેક્ષા એ તેને મોક્ષ ની ફરિયાદ કરવા. એમ સમય નિર્જરા ને મોક્ષ રૂપે પણ પરણમે છે આત્મા અપેક્ષિતા, સમ્યક દ્રષ્ટિ ની વાત નથી. એ પછી બે કળશ માં આવશે પાછા, કેટલી શુદ્ધ ને કેટલી અશુદ્ધ આમાં જ આવશે, બીજા આના પછી બીજા ત્રીજા કળશ માં. એ જ્ઞાની ની વાત છે, આ અજ્ઞાની ની વાત છે. પણ આવી વાત બીજી ક્યાંય નથી. એમ છે કે નવ તત્વ હું જે શ્રદ્ધાન કરે છે એકાંતે આત્માને છોડીને તો મિથ્યાત્વનો દોષ લાગે છે. એટલે કે વ્યવહાર શ્રદ્ધાને નિશ્ચય શ્રદ્ધા માન્યું એટલે ત્યાં અપેક્ષા છે, અને અહીંયા આ વસ્તુ પરમી છે પરમે છે એમ પરમે છે એટલે સંવર્ગને મોક્ષ આ રીતે ઉતરી શકે, બીજો તો કોઈ ઉપાય છે નહીં. સમયગ્રસ્ત તો છે એની મિથ્યાદર્શની વાત છે, અને એનો અનુભવ તે મિથ્યાત્ છે એમ કહ્યું ને, આનો અનુભવ મિથ્યા. એનું પરિણમું છે તે તો વિભાવ પરિણતિ છે એમ. સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપ પરિણમું છે તે તો વિભાવ પરિણતિ છે, તેથી નવ તત્વ રૂપ વસ્તુનો અનુભવ એટલે પર્યાય સહિત નો વસ્તુનો અનુભવ તે મિથ્યાર્થ છે. પર્યાય થી રહિત અનુભવ કરતો નથી. નવ તત્વ થી આત્મા ભિન્ન છે, નવે તત્વ પરિણામ છે, એનાથી આત્મા રહિત છે. એવા શુદ્ધાત્મા નો અનુભવ કરે તો સમ્યક છે. અને મોક્ષ આ રીતે જ લેવાય, બીજો ઉપાય નથી. ભવિષ્યમાં મારો મોક્ષ હશે એને ભવિષ્યની પર્યાય ને વર્તમાન એમ નહીં કે નહીં. અહીંયા તો પર્યાય સહિત જ આત્મા માને છે એ જ મિથ્યાત્વ છે. મૂળ તો છે પર્યાય થી રહીત આત્મા, નવ તત્વ થી ભિન્ન. અને ચેતન લક્ષણ પ્રગટ છે પાછો, એવો જીવ છે. લક્ષણ નાશ નથી થયો. જેમ અજ્ઞાન સહજ હતું ને, આવ્યું તો અજ્ઞાન સહજ છે, એ ચેતના લક્ષણ સહજ જ છે. સહજ એટલે સ્વાભાવિક, નિસર્ગ જ, એમ નિસર્ગ જ સ્થિતિ છે પ્રિય. અનાદિથી જ્ઞાન રૂપે પરમે છે આપણા છે. આ તો ચારે બાજુ છે, દર્શન લક્ષણ લખણો, જ્ઞાન દર્શન લખણો એમ આવે છે નિયમ. લક્ષણ ને લીધું ધારે એવો આત્મા છે, ચેતન લક્ષણ પ્રગટ છે, તો પણ તે ભ્રમિત થઈ ગયો છે. એટલે પોતાના સ્વરૂપ ને જાણતો નથી, એમ
જાણતો અજ્ઞાની કહેવાય છે.
અજ્ઞાની કહેવાય, અજ્ઞાની કહેવાય, જાણે ની તો અજ્ઞાની કહેવાય ને. એક સમય નું જ્ઞાન જ પ્રગટ થાય બધાને, જ્ઞાન નું અજ્ઞાન કરે છે બસ. જ્ઞાન નું જ્ઞાન તો થાય, ઉત્પાદ ના કાળે ભૂલે છે. ઉત્પાદ તો સ્વચ્છ થાય છે ઉપયોગ, અને એમાં બેનો પ્રતિભાસ છે, લીધું છે ને ફેન્ટાસ્ટિક એમાં સ્વપટ પ્રકાશકની લપ્તિ. એ લક્ષણ કયું? લક્ષણ એ પ્રતિભાસ બેના થાય છે. આપણે વાતે થઈ ગઈ હતી, સોનો પ્રતિભાસ છે એને ઉપયોગાત્મક કરે એ જ વખતે નિર્વિકલ્પ ધ્યાન. અને સોના પ્રતિભાસ પ્રભુત કરે અને પરના પ્રતિભાસને આગળ કરે, આવિર્ભાવ કરે, તો એનું નામ અજ્ઞાન. જ્ઞાન નું અજ્ઞાન. રાગ ને જાણતા હું રાગી, પણ નાયક ને જાણતા હું નાયક, તો કામ થઈ ગયું. આ મૂળ ચોથા પોઈન્ટે આખું જગત ભૂલે છે. ત્રણ પોઈન્ટ તો ચાલુ જ છે. જીવ દ્રવ્ય છે, ઉપયોગ નો પ્રગટ થાય છે, કેમ કે કોઈ ઉપયોગ પ્રગટ ના થાય તો જડ થઈ જાય, અને રાગ પ્રગટ ના થયો તો સીધો નહીં. રાગ સંયોગમાં રાગ થાય છે, એટલો સંયોગ સંબંધ છે. જેમ રાગ છે, કર્મ છે, શરીર છે, અને એનો પ્રતિભાસ સ્વચ્છતામાં થાય છે. એ કાળે હું જ્ઞાયક, તો જ્ઞાન નું જ્ઞાન હતું.
આત્મબુદ્ધિ
છૂટી
જાય,
કેમ કે એ સામાન્ય નો વિષય નથી. અને સામાન્ય ઉપયોગ છે, એ ઉપયોગમાં આત્મા જણાય છે. આત્મા જણાય છે તો સામાન્ય વિશે, અને જો રાગ જણાય તો એ જ્ઞેયનો વિશેષ
થઈ ગયો. જ્ઞેયનો વિશેષ થઈ ગયો બરાબર. સામાન્ય વિશેષ ના રહ્યો બરાબર.
જાત ફરી ગઈ,
જાત ફરી ગઈ.
ઉપયોગ છે પણ જાત ફરી ગઈ. એટલે જે ઉપયોગ છે તો સામાન્ય વિશેષ છે, બરાબર છે. પણ પરમાર્થ એ સામાન્ય વિશેષ ક્યારે કહેવાય? સામાન્ય વિશેષ નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન છે સામાન્ય વિશેષ નથી. ઉપયોગ અને અતિન્દ્રિય ઉપયોગ બે સામાન્ય વિશેષ છે
બરાબર.
ઉપયોગ અને અતિન્દ્રિય જ્ઞાન બે સામાન્ય વિશેષ છે. પછી રાગ જણાતા હું રાગી તો એ સામાન્ય વિશેષ ક્યાં રહ્યું? એકા ભાવ ગયા ને, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું ને, એ તો જ્ઞેયનો વિશેષ છે. સામાન્ય વિશેષ
નથી.
સામાન્ય જણાય જાય
તો
સામાન્ય ક્યાં વિશેષ છે? અને આમ જે અનુભવમાં આવે છે બાળગોપાળ ને, એ સામાન્ય કથન છે, વિશિષ્ટ પ્રકારનું કથન નથી. એમાં અનુભવ ન થાય ત્યાં સુધી શું કામનું? પણ એમાં કઈ એને ક્યાં શ્રદ્ધામાં લઈએ છીએ, જ્ઞાનમાં લઈએ છીએ? તો શાસ્ત્ર મળી તો જેલે બોલે એમ ન ચાલે. એમ ઈ વિશેષ ને પણ સર્વથા વિશેષ માની લઈએ, એવું નથી. એ તો રાગ તારું વિશેષ નથી, એટલું હું પ્રક્રિયા બતાવવા માટે કહ્યું.
વિશેષ આપ્યું આત્માને
જાણવા માટે, કઈ એમ
જાણી લેવું એનાથી
એનાથી
એમાં સંતોષ માની
નહીં.
આપણે કહ્યું ને કે ઉપયોગ થાય બંધુ મોક્ષ નું કારણ નથી, ઉપયોગ ને શુદ્ધો ઉપયોગ થાય છે એ મોક્ષ નું કારણ.
મોક્ષ નું કારણ
અને ઓલો બંધ નું કારણ છે. ઉપયોગ કોઈ બંધુ મોક્ષ નું કારણ
છે જ નહીં
બરાબર. એકદમ
સામાન્ય જણાતો નથી, અને આ સામાન્ય વિશે તો છે માટે એમાં જણાય છે. જણાય છે સ્વીકાર કરતો શુદ્ધ ઉપયોગ એમ છે. નહીં તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું એ તો જ્ઞેય નો વિશેષ છે. જ્ઞેય નો ભાવ કયો ને, નાયક નો ભાવ નહી, જ્ઞેય નો ભાવ થઈ ગયો.
અભી થોડે દિન પહેલે શામ કો આજ વાત થઈ હતી.
અમને સામાન્ય વિશે શું ચાલે છે
એટલે એક વાત આજ બિલકુલ આજ ભાવ બરાબર.
એ બધું આ તો એને રાગ થી જુદું પાડવા માટે લક્ષણ કહ્યું, પણ એમાં તું એમાં રોકાઈ જાય ને તો સામાન્ય ને જાણ નહીં તો ફાયદો શું? ફાયદો નહીં. સામાન્ય નો
સ્વસમય ના થાય.
હા ના થાય.
સમય નો સ્વસમય કરવું જોઈએ.
કરવું જોઈએ સ્વસમય કરવું જોઈએ.
એમાં કાર્ય ની સિદ્ધિ છે.
કેમ કે બીજી ગાથામાં જાણવું તો કહ્યું તું, પછી સ્વસમય કયો ત્યારે સમય પ્રશ્ન.
તરત જ સ્વસમય લઈ લીધું એને,
તરત
ખાલી સમયમાં છોડી મૂકી નહીં દીધું,
નહીં
સ્વસમય લઈ જ લીધું.
પેલા પર સમય લીધું ને પછી પર સમય ને ટાળવું ને સ્વસમય થયો એ લાઈન જ નથી.
નહીં પેલા સમય પછી સ્વસમય તરત જ.
કેમ કે આ શાસ્ત્ર છે એ જ્ઞાન ઉત્પાદક છે, વિખ્યાત ઉત્પાદક
નહીં.
સ્વસમય લીધું બરાબર
બરાબર છે.
જ્ઞાન દર્શન સ્વભાવમાં સ્થિર થયો એમ, ત્રિકારી જ્ઞાન દર્શન જે સ્વભાવ એમાં સ્થિર થયો, લટકેલું અવલંબન લીધું ત્યારે એ જ્ઞાન દર્શન ચરિત્ર ના એકત્વ રૂપે પરણતો અને એકત્વ પણ જાણતો પાછો એમ પરિણમતો ને જાણતો બે શબ્દ લીધા. બાલગોપાલને જણાય છે એમાં શું ફાયદો કરે છે? જણાય છે નું તો સ્વીકાર કરતો તો આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. તને જાણવાનું કેતું નથી, બોલા પદાર્થ કેતું મને જાણે. અને પોતાના સ્વભાવથી છૂટીને એને ગ્રહવા જાણવા જતો નથી. એવી તો સ્થિતિ છે, છતાં મને આ જણાય છે. કલ્યાણકારી બુદ્ધિ નો નાશ થઈ, શિવ બુદ્ધિ નો નાશ થઈ.
મિથ્યાત્વને
કારણે જ્ઞાન છે નહીં, જ્ઞાનાવરણ કર્મ ને કારણે નહીં.
કઈ વાંચવાની કે ભણવાની કઈ જરૂર જ નહીં એને. જ્ઞાન જેનું છે એને જાણતો નથી, એ જ્ઞાની સ્વતંત્ર ભૂલ.
સ્વતંત્ર ભૂલ.
હવે એ એમ વિચારે કે જ્ઞાન કોનું છે?
આત્માનું
તો આત્માનું છે, એટલે આત્માને નથી જાણતો એ એની ભૂલ.
ભૂલ છે તો ભૂલ દેખાય તો ભૂલ ભાંગી
જાય.
તો મારે આત્માને જાણવું હોય બસ. ન જાણું તો અજ્ઞાન થઈ
જાય.
હું શું હવે ન જાણું? હવે તો આત્માને જાણીશ. હવે તો જાણનાર જણાય છે.
એમાં સાવધાન થઈ જાય, જાણનાર જણાય છે એ વાત ને તરત જ ગ્રહી લઈએ.
પર તણો નથી એટલે એને જાણતો પર તણો નથી એનો છે એમ કઈ હોય? અનુભવ હતો પણ મૂળ છઠ્ઠી ગાથાનો પાઠ પોતે પોતાને જાણે છે માટે પોતે કરતા ને પોતે જણાવે માટે પોતે કરમ એટલે જ્ઞાય થઈ ગયો ને એમાં એમાં જ્ઞાય આમાં જ્ઞાય પ્રિય નો નિશ્ચય એટલે અંતર્મુખ થઈને અભેદ થઈને જાણે
બસ
બસ
બોલ તો જ્ઞાય
છે એટલે વાત એ વાત છે દરમિયાન નિશ્ચય ને પર્યાય
નિશ્ચય
બે ભાગા થવાની સ્વપ્ન પ્રકાશક ના પક્ષ મારીએ તો પર્યાય નો નિશ્ચય ન થાય. પાઠ ચોખ્ખો છે, દીવા જો પાઠ છે ના એક માં
બરાબર.
હું પર ને જાણું છું તાર આત્મા નાશ થઈ ગયો. સાધારણ વાત નથી લખી, કલમ ચલાવી. અનુભવ થાય છે નાની પર્યાયમાં વ્યવહાર માં અનુભવ કરતી
જ્ઞાન કી પર્યાય કા નિશ્ચય વોહી તો જ્ઞાન હૈ
વોહી જ્ઞાન
કા જો જ્ઞાનત્વ હૈ જ્ઞાન કી જ્ઞાન નું જ્ઞાનત્વ શું જ્ઞાન ની પર્યાય નું જે નિશ્ચય છે ને એટલે જાણનાર ને જાણે એ એનું જ્ઞાનત્વ
છે એનું જ્ઞાનત્વ છે જાણવાનું છોડે તો અજ્ઞાન થઈ ગયું
વ્યવહાર અને પ્રમાણી બધું તો એનું જ્ઞાનત્વ નથી કઈ જ્ઞાનત્વ એટલા માટે જ છે એનું
જાણનારું જણાય
છે
અભેદ એક જાણનાર અભેદ એક જાણનાર આકાશ વળી છૂટે તો ચાલતા છે. સાંભળો આ કયું તો સાંભળો બધા ટેપ હાલ ડોળી વાળો ચલાવતો અને એને ટેક મૂકી ચાલુ ટેપ. આ બહુ ગમી મને અભેદ એક જાણનાર. અભેદ એક જાણનાર અભેદ કરીને એક નાની પર્યાયનો નિશ્ચય થયો. નાની પર્યાયનો નિશ્ચય
શાસ્ત્ર
માં છે, અહીંયા વિશે છે. આપણને બસ બીજા નું કામ શું છે? સીધી ડાયરેક્ટ ડાયરેક્ટ અને એમને જવાબ મળી જાય છે. કુંકુમ ભગવાન જવાબ આપે
છે,
આપે છે કૃપા દ્રષ્ટિ.
મેં ઓલી દસગા ચાલી છે, શું કે અશોક જે સબ એ પણ તો એમ કહેતો નથી કે તું મને જાણ ને આત્મા પણ
જાણવા જતો નથી. બહુ સરસ ચાલે, બહુ સરસ ચાલે.
એમાં પણ કુનકુન સાથે ડાયરેક્ટ ડેલિંગ.
હા ડેલિંગ. અને અત્યારે ડાયરેક્ટ ડેલિંગ કરી આવ્યો છું. દસ કથા ચાલે છે. દસ કથા વાંચી અને ટીકા અડધી વાંચી, અડધી બાકી છે. આજે ઉઠીને બપોર ઉઠીને એ જ એક એક શબ્દ જેમ પૂતગલ કયો તો એમાં વિષપર્યાય માંથી કોઈ પર્યાય જળ ની પ્રગટ હોય જ.
પરંતુ જીવ વિચાર તો પરિણામ થી ભ્રમિત છે, ચોખ્ખો પોતાના સ્વરૂપ ને જાણતો નથી. તેથી અજ્ઞાની જ કહેવાય. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આ જ જીવ
એનો તે જીવ
પોતાના સ્વરૂપ નો અનુભવશીલ થાવ.
થાવ
શું કરીને?
એટલે શું કરીને અનુભવશીલ થાય છે?
શું કરવું હવે એમ?
બરાબર. કે આગળ કહેવામાં આવનાર જીવજીવ આશ્રમ સંવરેના મોક્ષ પણ પાપના અનાદિ સંબંધને છોડીને
છોડીને આ શું કરવાથી અનુભવ થાય કે નવ તત્વના ભેદોનું લક્ષ છોડી દે. નવ તત્વના ભેદો આત્મામાં નથી, એ ભેદથી રહિત છે, અભેદ સામાન્ય છે. એમ નવ તત્વના ભેદોને છોડીને એટલે કે એનું લક્ષ છોડીને એ મારામાં નવના ભેદો નથી. એ નવના વ્યવહારિક ભેદોથી અત્યંત જુદો બિન છું એમ લે તો શું કરીને આમ કરીશ તો અનુભવ તને થશે. એમ તો તને તારા જ્ઞાન ઉપયોગમાં આત્મા જણાય છે કે તારા જ્ઞાન ઉપયોગમાં નવ તત્વના ભેદ જણાય છે એ અજ્ઞાન છે. નવ તત્વના ભેદ જણાય છે ને તને ક્રમે ક્રમે તું જાણે જ ને, એ જ્ઞાન નથી અજ્ઞાન છે. પણ તારા ઉપયોગમાં નવ તત્વથી ભિન્ન જુદો હું છું એને અંતરમાંથી ને જાણ. શું કરીને કે નવ તત્વથી ભિન્ન એક આત્માને જાણી નવને જાણવાનું બંધ કરી. નવ તત્વ નું શ્રદ્ધાન એકલું આત્માને છોડીને તો એ મિથ્યાત્વ છે. એમ કેમ કે સાપેક્ષ જીવ લીધો એને, નવ તત્વ રૂપે પરિણમે છે, પરિણમી લીધો, અપરિણામી પર્યાય થી નિરપેક્ષ ના લીધો.
ભૂતાર્થ જીવ ના આવ્યો,
ના આવ્યો ભૂતાર્થ ના આવ્યો.
બરાબર.
એને છોડીને કહ્યું ને
એટલે એનું
અનાદિ સંબંધ ને છોડીને એટલે નવના ભેદ નું લક્ષ છોડીને.
બરાબર.
એટલે પર્યાચિત ચક્ષુ
બંધ કરી. બસ ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપ પરિણમ્યું છે, તે તો વિભાવ પરિણતી છે, તેથી નવ તત્વ રૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે.
હવે જગત કે છે નવ તત્વ નો શ્રદ્ધા સમિત છે
કે
નવ તત્વ નો અનુભવ
મિથ્યાત્વ. તો બોલો
આ આ આ વિવાદ એક જ જગ્યાએ
એક જ અહીંયા છે
બીજે નથી.
બરાબર.
નિડરતાથી નિશંકથી લખે છે કલમ ચલાવે.
સકળ કર્મોપાધિ થી રહિત જેવું છે તેવો પ્રત્યક્ષપણે તેનો અનુભવ તે જ નિશ્ચય થી સમ્યક દર્શન છે.
નવ તત્વ કાઢીને કર્મ ની ઉપાધિ કાઢી.
હા, એ કર્મ ની ઉપાધિ છે.
અભી કર્મ ની ઉપાધિ છે.
બરાબર.
ઉપરક્તિ છે.
ઉપરક્તિ છે. કારણ કે આ જીવ દ્રવ્ય સકળ કર્મોપાધિ થી રહિત જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ તે જ નિશ્ચય થી સમ્યક દર્શન છે.
વાહ, આ જ વસ્તુ છે.
આ જ વસ્તુ છે.
એક નો અનુભવ તે સમ્યક દર્શન છે અને એક નો અનુભવ સમ્યક દર્શન ક્યાં છે?
ભાવાર્થ આમ છે કે સમ્યક દર્શન
ઉપયોગમાં એકલો સામાન્ય જ આવે.
બરાબર.
ઉપયોગમાં